તારીખ 16/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 443-446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન તળંગ પ્રવચન નંબર 170 તારીખ 16/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 443-446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન તળંગ પ્રવચન નંબર 170
वेदांत नहीं हो जाए इसलिए जरा से परिवार को बताते हैं तो अज्ञान यहाँ छोड़ जाता है। संस्कार तो कहते हैं दृष्टि स्वयं ही स्वरूप है। कहेंगे तो तुम कि मालिक प्रभु अपने વસ્તુઓમાં વસ્તુમાં માલિક એમ બે ભેદ પડે છે, ધણી અને ધણીના બાપ। દ્રષ્ટિ માલિક છે અને દ્રવ્યમાં નિધિ છે એનું ધન છે, તો એવો ભેદ પડે છે। માલિક બની જતી હોય દ્રષ્ટિ પૂરી વ્યાપ્ત થઈ જાય છે, દ્રષ્ટિ કબજો લઈને માલિક થઈ જાય છે, માલિક કહેવામાં પણ ભેદ પડે છે આવી જાય છે। દ્રષ્ટિ તો આત્મારૂપ થઈ ગઈ છે, દ્રષ્ટિ તો આત્મારૂપ થઈ ગઈ, શ્રદ્ધા છે આત્મારૂપ થઈ ગઈ છે ત્યાં। પછી આત્મા ને શ્રદ્ધા એના બે ભેદ એમાં નથી અનુભવાના। પછી એમાંથી આગળ લીધો તો આપણે સમજતા 144 જે અનુભવ થયો તો એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક જ્ઞાન છે અને એ જ સમયસાર છે એમ ત્રીજું લીધું। સમ્યક દર્શન પણ અનુભવ થયો તે છે, અશાંતિ ક્રાંત છે અન્વેષણ કાળે જોવામાં આવે છે, નિર્ણય કાળે જોવામાં આવે છે। પછી એ ભેદની કોઈ આવશ્યકતા નથી, એકાકાર અનુભવમાં કોઈ ભેદ કરી એના ભેદની આવશ્યકતા નથી। અને એ સિવાય પણ ઘણા પડખેથી શાસ્ત્ર ની અંદર અનેક ન્યાયો છે, તો એ બધા પડખા એક એક જાણવા જાય, જાણનારને એ ઘણું જાણવાનો લોભ રહે, અને જો આખી અખંડ વસ્તુ રહી જાય તો એ યોગ્ય નથી। ભેદના લક્ષ્ય ભેદનું જ્ઞાન થાય તો એ મર્યાદા હજી મર્યાદિત વાત છે, એનો વાંધો નથી। પણ ભેદનું લક્ષ્ય છોડીને ભેદનું જ્ઞાન કરવા જાય તો એ ભેદાશ્રિત બુદ્ધિ, એના જેની ભેદવાસી જે બુદ્ધિ છે એમાં અભેદ થી દૂર થવાના ભાવો આવિર્ભાવ થઈને ભેદો નો આવિર્ભાવ થશે, કે જેથી અભેદ થી દૂર થવાના ભાવો નો આવિર્ભાવ થયો, ભેદો નો આવિર્ભાવ થયો, તે પ્રકારે ન તો શાસ્ત્ર સ્વાધ્યાય થવો જોઈએ, ન તો શ્રવણ ચિંતન થવું જોઈએ, ન તો શ્રવણ થવું જોઈએ, કે ન તો પ્રતિપાદન પણ થવું જોઈએ। સામાન્ય રીતે શું છે કે આમ સમાજ બાહ્ય દ્રષ્ટિ છે, સમાજનો બહુભાગ જીવતો બાહ્ય દ્રષ્ટિ છે મોટો ભાગ, તો અનેક પ્રકારના ભેદો વાળું જે જ્ઞાન હોય, પ્રતિપાદન કરનારું નિર્ણય યુક્તિ છે, અનેક અનેક વાતો કરનારું, તો લોકોને આકર્ષણ બહુ સરસ બહુ સરસ બહુ સરસ ઘણા પ્રકારથી જે છે, અહીંયા એક લાલ દ્રષ્ટિ છે। અભેદને લક્ષ્યમાં રાખીને આ વાત ચાલે છે કે ભેદને એકાંત ભેદના લક્ષ્ય આ બધા ભેદોનું પ્રતિપાદન ચાલે છે? જો અભેદના લક્ષ્ય વિના ભેદનો વિષય ચાલે તો અભેદથી દૂર થઈ જવાય, સમીક્ષા કરવી જોઈએ, જે શાસ્ત્ર સ્વાધ્યાય છે સમીક્ષા કરવી જોઈએ, એના માટે દૂર થઈ જવાય એમ કહે અથવા શાસ્ત્રકાર જે છે એને તો અભેદના લક્ષ્ય ભેદ નું પ્રતિપાદન કર્યું છે, એ જ ભેદ નું પ્રતિપાદન અભેદના લક્ષ્ય ન થાય ને એકાંત ભેદ ના લક્ષ્ય થાય તો પણ તે યથાર્થ પ્રકાર નથી સ્વાધ્યાય, અયથાર્થ પ્રકાર છે. અને અયથાર્થતા હોય તેને સંખ્યા વિના જોઈએ, જ્યાં જ્યાં અયથાર્થતા ત્યાં ત્યાં નુકસાન થયા વિના પ્રતિપાદન કરનાર વિદ્વાન હોય પંડિત હોય એને તો વિશેષ જોખમ એ થાય છે કે જો અભેદના લક્ષ્ય વિના પ્રતિપાદન કરે તો પ્રતિપાદન માં તો ભેદો લેવાના છે, કેમ કે અભેદ જે એનું પોતાનું લક્ષ્ય છે, તેનો અભેદનો વિસ્તાર કરવાનો એની પાસે લક્ષ્ય નહીં હોવાથી કોઈ વિશેષતા વાળે જ્ઞાન પણ નથી, સમજણ પણ નથી. એટલે વેદની વાતો ચાલવાની, વેદનું પ્રતિપાદન ચાલવાનું, શું પરિસ્થિતિ થાય કે અયથાર્થતા અને એ યથાર્થતાને કારણે જન્મ પામતી જે વિપર્યાસ પરિસ્થિતિ એ વિપર્યાસો વધતા જાય, અયથાર્થતા વધતી જાય, વિપર્યાસો વધતા જાય. એનું પણ અહિત થાય અને કર્મ પણ એમાં અહિત થાય, એ સતત અહિતકારક પ્રવૃત્તિ છે. બહુ જો એક વાત કહેવામાં જવાબદારી કરી છે, શાસ્ત્રની પણ એક વાત પ્રતિપાદન કરવામાં જવાબદારી ઘણી છે. ખ્યાલ નથી રહ્યો ગણતર સુધી તો આ ભેદ ભેદ કરતા તો ઘણી ઘણી જાતિ ચાલતી હતી. આ બોલ ઉપરથી વિશેષ વિચાર આવ્યો છે. મોટે ભાગે શું થાય છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારો એક એક પરસેથી જાણવા જાય છે અને અખંડ વસ્તુ એને રહી જાય છે, એ એમને જાહેરાત કરી છે. સત્તા કરનારા ઉપરથી શું જાહેરાત કરી કે જાણવાની મહેનત તો તમે બહુ કરો છો, અનેક પરસેથી જાણવાનો પ્રયત્ન કરો છો, પણ અખંડ વસ્તુ રહી જાય છે એનું શું? મૂળ મુદ્દો તો એ છે, એ ધ્યાન થાય. પછી એના ઉપરથી વિસ્તાર કરવો જોઈએ કે ક્યાં ક્યાં નુકસાન કેવી રીતે થાય, શ્રવણ કરનારને, પ્રતિપાદન કરનારને,
પડખેથી વસ્તુ ન જાણે તો પછી વસ્તુનું યથા જ્ઞાન થતું નથી.
જો અભેદ વસ્તુને જાણે તો અભેદમાં ભેદનું જ્ઞાન સમાવિષ્ટ છે, પ્રયોજન ભેદોમાં. પછી ઘણા ન્યાય ઘણા પર ભલે એને ન જાણવામાં આવે, ઘણા પર ભલે ન જાણવામાં આવે અને ઘણાનું પ્રયોજન પણ એક જગ્યાજીને નથી ખરેખર. એટલે જે અભેદનું પ્રયોજન છે એ પ્રયોજન સાધીને ભેદોમાં આવે, ભેદોને જાણતા અભેદ રહી જાય તો વિપર્યાસ થશે, એ કંઈ ને કંઈ 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 આવતા જવા એકદમ થતા જવા, આ એક જોખમ છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારે એ લક્ષણ રાખવાની જરૂર છે. સમયસાર ગ્રંથનો એ દ્રષ્ટિકોણથી અવલોકન કરવામાં આવે તો બંને આચાર્ય મહારાજની શૈલીમાં એ ધ્વનિ છે કે અભેદને સાધવા માટે જ્યાં ત્યાં ભેદોને પ્રકાશિત કરે છે. એટલે ભેદોને કહેતા કહેતા કહેનારનું કહેવાનું કેન્દ્ર સ્થાન અભેદ છે એ ધ્યાનમાં આવે એવી વાત છે, લક્ષ્યમાં આવી એવી વાત છે, અથવા ત્યાં લક્ષ્ય ચાલવી જોઈએ. આ એક વિશિષ્ટતા છે બંને આચાર્ય મહારાજની શૈલીમાં. અને એ ગુરુદેવે સમયસારના પ્રવચનોમાં એ જ વિશિષ્ટતા એમની પોતાની થઈ છે અને પ્રકાશિત થઈ છે. એકદમ કુમકુંદાચાર્ય નમ્રચંદ્રાચાર્યની શૈલી છે. એમને તો પ્રણમી ગયો ને સમયસા, એ શૈલી એમને પ્રણમી ગઈ. એટલે પ્રણમનમાં એ શૈલી નિમિત્ત થઈ. એટલે પછી બીજું આવે ને કે એક પ્રકાર એમની વાણીમાં ઉત્પન્ન છે. એ રીતે જો વિચારીએ તો એટલો એ વ્યૂ પોઈન્ટ પકડીએ, એ દ્રષ્ટિકોણ એંગલ પકડી લઈએ તો સમજાય વિના રહે એવું નથી કે અહીંયા અનેક ભેદ પ્રભેદોનું પ્રતિપાદન થતા અભેદને કેન્દ્રમાં રાખી ને જ વાત ચાલે છે. અભેદને કેન્દ્ર છેડ્યા વગર કોઈ વાત નથી ચાલતી, અને ભેદો પણ અભેદને સાધે છે એવી રીતે શૈલી ચાલી છે. તો બધા ભેદોથી અભેદને કઈ રીતે સદાય છે એ વાત, અથવા એ આશય પ્રકાશિત થાય છે એની અંદર, અને એ રહસ્ય છે. સમયસારનું એ વિપર્યાસો મટશે નહીં અને નવા વિપર્યાસો થવાની સંભાવના રહેશે. બે એનું જોખમ છે.
આત્મલક્ષી સ્વાધ્યાય કરવો વાંચવો
પર રુચિ છે ત્યાંથી માંડીને શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવે, અને જાણ પણ ખૂબ કરવું, ઘણું જાણવું પર રૂચિમાં જાય છે. એનો એક્સ્ટ્રીમ પોઈન્ટ એ છે કે અભેદને જાણવાના ભેદોને જાણવું એ પણ પર
રૂચિમાં
જાય. પર રૂચિનું પોષણ થાય, એ પોષણ નહીં થવાને અર્થે અને અભેદની રૂચિ પોષાવા અર્થે લાલ વ્યક્તિ 440 એક વાક્યમાં મૂકી દીધી છે. વાક્ય તો એક જ લીધું છે. અભેદ ને સમજવો છે એવું લક્ષણ છે, એવો આશય છે, તો વાંધો નહીં આવે. પણ ભેદ એકથી જ એવી છે કે સર રૂચિમાં એની કુતુહલ વૃત્તિ અને રૂચિ પોષાય છે અને એને સારું લાગે છે. હા, બહુ સરસ એમ. આવી પણ વાત છે અને જુદી જુદી ઘણી અનેક વાતો નાખું તો અનેક પ્રકારની વાતો નીકળે. સિદ્ધાંત બોધ, ઉપદેશ બોધમાં એ પદ્ધતિ બરાબર નથી. એ પદ્ધતિ
શાસ્ત્ર સ્વાધ્યાય, અભિષેક, પૂજા, પાઠ, જાત્રા, એ બધામાં આત્માનું લક્ષ રાખવું એટલે કઈ રીતે રાખવું?
જે કઈ કરવું તે આત્મલક્ષ કરવાની શ્રીગુરુની આજ્ઞા છે.
બરોબર.
એ આજ્ઞાના વચનો, આજ્ઞાના અનુસંધાનમાં રહીને કરવું તે કરવું છે.
બરોબર.
એ આજ્ઞા છે.
ભાવથી કરવું અને થવું એટલે કે અભેદ લક્ષપૂર્વક થવું.
કોણ સાચો ભાવ આવશે?
હાજી, કોણ સાચો ભાવ?
આજે આપણે પત્ર વાંચ્યો તો ઘણો ભાવ નહીં પત્ર છે.
હાજી, બહુ સરસ છે,
એકદમ ભાવ આવે પણ એ અભેદના લક્ષ્ય બધી વાતો
બરોબર.
તો એ શ્રવણ કરનાર ને વાંચન કરનાર ને પણ એ પદ્ધતિ થી પ્રવૃત્તિ થવી જોઈએ, બીજી પદ્ધતિ ને તમારી પદ્ધતિ બીજી
કામ ન થાય.
અનુભવ નું કેન્દ્ર સ્થાન અભેદાત્મા, અનુભવ નું કેન્દ્ર સ્થાન અભેદાત્મા,
લક્ષ્ય થવાને તે એનો અહીંયા જ શાસ્ત્ર કે સુખ જાય.
હાઇલાઇટ આપી દીધી છે, આમ છે આમ થવું જોઈએ. ઉપવાસ કરે દર્શન મને વધારે જ્ઞાન વધારે વાપરીશું, ઉપવાસ કરે મેં તપ કર્યું, શું કે મેં તપ કર્યું, તો એને તપ માને તો શું થાય, ચારિત્રમો બધા મંદ થાય, કસાયની મનતાના ભાવ ક્યાંક આહાર ન લેવો, ધર્મ બુદ્ધિ છે કસાય તો મન થશે, પણ એને સ્વપ માનવાથી ચાલી દર્શન મોટો આશ્રમાત્મામાં દર્શન મોટે થવાનું નિમિત્ત છે, પણ પદ્ધતિમાં જે ભૂલ હોય તો દર્શન મો વૃદ્ધિનું નિમિત્ત થાય, જે દર્શન મો ઘટવાનું કારણ છે એ જ દર્શન મો વધવાનું કારણ. દેવગુરુ શાસ્ત્ર તો તારો મિથ્યાત મટાડવા માટે છે, તો મિથ્યાત વધારવા માટે એનો જો લાભ થાય તો તારો મિથ્યાત વધી ગયો, ત્યાં એમાં ક્યાં નિમિત્ત બનાવ બોલી દઉં છે. બહુ ભાવ આવી પત્ર શૈલી બહુ સારી છે,
ભિન્ન
ચૈતન્ય સ્વરૂપ આત્મા કોણ તો પડી દે એવો અવાજ છે, શાસ્ત્રમાં પર્યાય નો વિષય ગમે તેટલો વિસ્તાર વાળો હોય તો પણ તેના ઉપર વજન ન જાય તેના માટે જરાક પર્યાય ને બતાવી છે, પર્યાય ને તો જરાક બતાવી છે પર્યાય બુદ્ધિ ને કારણે જીવ ક્યાં ચોપી જાય છે, એની મુખ્યતા છે મુખ્યતા વધારે જોઈએ છે શાસ્ત્ર વાંચીને, તો પણ એ દર્શન ભૂમિ વૃદ્ધિ કરી જાય છે, દર્શન ભૂમિ વધી જાય છે. દર્શનમાં વધવાના તો કેટલા કેટલા ઠેકાણા છે, મારા જ્ઞાન ન રાખે તો અસ્લિપ થઈ જાય, એટલા માટે એક લાઈન હાંધી લેવી, યથાર્થતા આવી જાય, યથાર્થતાની લાઈન હંધાઈ જાય, પૂર્ણતાના લક્ષ્ય માંગીને લોકો કઈ ભૂલો પડે. पर्याय में अपनापन चार सौ चौवालीस।
हाँ जी,
पर्याय में अपनापन वही फल में बहुत मुश्किल है। क्षणिक में स्वीकार रखें, क्षणिक में स्वीकार रखें, ये लोगों में बोध है वो से अथवा उद्देश्य बोध में लॉजिक वही से लोगों में। तो जीव भूतकाल में वागोदय से पहला मैंने आम छू तो पीछे आम छू तो पहला आम छू तो आम छू तो आम छू तो आम छू तो એટલે ભૂતકાળ માં ભટકે છે અને ભવિષ્યમાં આંતરિક 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 એમ ગાંધવાના ઘરની જેમ ભૂતકાળ ભવિષ્યમાં ભટકે છે પાછા। ભૂતકાળ ને ભવિષ્યકાળ ને એટલો બધો એ મહત્વ આપે છે કે વર્તમાનમાં જે એને કાર્ય કરવું જોઈએ એ ભૂલી જાય છે। એ લોકોએ શું કર્યું કે એકદમ કાયકો એકાંતે કાયકો ભૂત ભવિષ્ય એવું અનિષ્ટપણું થતું જોઈને એકદમ કાયકો ભૂત ભવિષ્ય કે આ જઈને ભૂત ભવિષ્ય એવું કાંઈ છે જ નહીં, વર્તમાન જ છે। પણ વર્તમાન સ્વીકાર, ભૂત ભવિષ્ય નહીં સ્વીકારતો, વર્તમાનને સ્વીકાર। અને વર્તમાનને જો તું સ્વીકારીશ તો તું તારું વર્તમાનમાં સુખી થવાનું કાર્ય કરી શકીશ। ભવિષ્યે પણ વર્તમાન તારી સારી સ્થિતિ હશે તો દુઃખી રહીશ, અને ક્યાં ભૂતકાળમાં હંબારી હંબારીને દુઃખી થઈશ। અરે મને ઓલા આમ કીધું હતું, મારા મારા ત્રણ વિલંબ કર્યો, મારે યારે આમ વર્તાવ કર્યો, મને આમ આમ થવું પડ્યું હતું, ફલાણાના કારણે મારે આમ દુઃખી થવું પડ્યું હતું, ફલાણા આમ કર્યું હતું એટલે મારે આમ થયું હતું। કાં તો એવી રીતે વર્તમાનને ભૂતકાળને હંબારીને બગાડ છે, ત્યાં ભવિષ્યમાં મારે આમ કરવું છે, હજી આમ કરવું છે, હજી આમ કરવું છે, હજી આમ કરવું છે, એના બને વર્તમાનને બગાડ છે। તો બહુ જ મોટી એક લોજિક જો છે કે તારે ભૂત ભવિષ્ય જ નહીં જા એકાંતે કાંઈ છે। વેદાંતિએ શું કર્યું કે ભ્રમ સત્યમ જગત નું છે, જગત જ નથી, જગતની સામે જો તો તમે રાજદ્વેષ થાય ને, બીજાની સામે જો તો રાજદ્વેષ થાય ને, બીજા જેવું કાંઈ છે જ નહીં, બધે તું જ છો, એક પરમ ભ્રમ સિવાય ક્યાં છે જગત, એને એ કામ કરી લીધો। એ લોજિક મૂકી દીધું રાજદ્વેષ મૂકવા માટે, યુક્તિ કરીશું, યુક્તિના આધારે અથવા કલ્પિત પરિસ્થિતિ રૂપ યુક્તિના આધારે કશી ન શકાય, કશાય બંધ થાય વર્તમાનમાં, વર્તમાનમાં ઉગ્રતા ન આવે એટલું જરૂર થાય પણ કશી ન શકાય। નક્કર વસ્તુ વસ્તુ સ્થિતિ હોય એના આધારે જ ટકી શકાય, બીજી રીતે ટકી શકવાનો કોઈ ઉપાય નથી। દરેકમાં થોડી યુક્તિ ઉપજાવી દુઃખ દૂર કરવા માટે અને છતાંય સફળ ન થયા, કેમ કે એ યુક્તિ હતી, વસ્તુ સ્થિતિ નહોતી। યુક્તિ કલ્પનાના આધારે કોઈ વાસ્તવિક આરાધના કે સાધના ન થાય, એના માટે નકર વસ્તુ સ્થિતિ જ જોઈએ અવલંબન માટે।
સાહેબ પણ બહુ જ મત છે ને, માયુસ્વામી ભગવાનના વખતમાં હતું, માયુસ્વામી ભગવાન જે કેળુંદાની સમોસરની બધી એની અસર નહોતી, એની અસર નહોતી
પંચમ કાળ તો એટલે એનો વિસ્તાર એટલો બધો થયો કે વિદેશ સુધી એનો વિસ્તાર
થયો, અત્યારે ચીન જાપાન લંકા
બહુ મોટો દેશ છે, હિન્દુસ્તાન કરતા મોટો દેશ છે, હિન્દુસ્તાન કરતા વધારે પ્રજા છે, આપણી આજુબાજુના બધા દેશો એક મુસલમાન ને પાકિસ્તાન વગેરે છોડતા બધા બૌદ્ધમાન માને છે, લંકા છે, બ્રહ્મદેશ છે, પછી આ નેપાળ ભૂતાનમાં જાઓ, ઉપર ચીનમાં જાઓ, ઇન્ડોનેશિયા, બધા બૌદ્ધમાં છે, બહુ થયા છે મંદિરે ક્યાં છે, પરદેશ વાળાએ જે મંદિરો કર્યા છે, ચીન વાળાએ, જાપાન વાળાએ, મલેશિયા વાળા, સંસાધન છે, અહીંયા કોઈ જોવાય નથી મળતો. એ બધું કેટલા રોજના સાધન મળે?
ભગવા કપડા પહેરે નહીં,
લાલ
લાલ લાલ સારનાથ છે, ત્યાંથી પાછા
સારનાથ
સારનાથ ભગવાન નું જન્મ કલ્યાણ છે.
જર્જરિત મંદિરો
રાજધાની હતી પેલા ચંદ્રપુર ભગવાન
નાના નાના મંદિરો તો બોલીએ બોલીએ મંદિર સિટી ઓફ ટેમ્પલ્સ કહેવાય છે. આપણે જામનગર જેવું છે, જામનગર ના કેટલા મંદિર છે, રતન કરતા મંદિર આવેલું છે.
અનુમતિઓ
નો ફેલાવો થાય અથવા ઉન્માર્ગ વધતા જાય, ઉન્માર્ગ જોર થાય, એ સ્વાભાવિક
આપણું
વિદ્યાલય છે. જૈન વિદ્યાલય બહુ મોટું જબરજસ્ત નદી કિનારે જોવા જેવું. પેલા કૈલાસચંદજી હતા ને ત્યાં, એ ચલાવતા પેલા
વિદ્યાપીઠ,
વિદ્યાપીઠ
જૈન વિદ્યાપીઠ,
જૈન વિદ્યાપીઠ
વિદ્યાપીઠ જગમોહનલાલજી ભદેની પ્રાર્થના ભગવાન મંદિર ભદેની યાદ આવ્યું તો ફૂલચંદજી યાદ આવ્યું. ફૂલચંદજી અહીંયા રહેતા હતા, ફૂલચંદજી જેવા દેખાય ને કુશન ખોટા ફૂલચંદજી અહીંયા રહેતા હતા. બંગાળી અબુદ્ધિપૂર્વક છે એટલે એને અગ્રહિત કહેવાય, અને બુદ્ધિપૂર્વક વિચારે છે એને ગ્રહિત કહેવાય. આ લોકો બહુ બુદ્ધિપૂર્વક છે માટે એને ગ્રહિત માં નાખશે. બાકી અગ્રહિત તો અનાદિ માં બહુ નથી જ છે, એ અગ્રહિત છે.
સુખ
છે તે શોર સુખ થી બીજા પરિણામ થાય, ઉપયોગ બુજે જાય, એટલે અકુલતા ને દુઃખ થાય, એટલે સહેજે મનુષ્ય ધાર્યા વિના અશાંતિ થાય ને. શોર સુખ છે એમાં શાંતિ છે, અને એ સિવાય બીજા કઈ પરિણામ એને છોડીને બીજા કઈ આત્માને છોડીને પરિણામ થાય એટલે અશાંતિ થાય. આરામ કરવા માટે સુવે છે, પણ જે પરખે સુખો છે એ પરખે અસુખ થાય તો પરખું ફર્યા વગર ઊંઘમાં પણ પરખું ફરી જાય. સુખ અસુખ નો સહેજે નિષેધ કરે, આ તો એક કેટલી વાસ્તવિકતા છે. જેને આત્મસુખ પ્રત્યુ છે તો બીજાનો નિષેધ કર્યા વગર સમજવા માટેની ઘણી માથા પર છે. જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ ઓછા લગતા હોય, બસ આપણે તો ગાઈએ જયારે મન થાય ત્યારે
ભક્તિ ગાઈએ,
ભક્તિ ભજન કરીએ, એ આપણને સહેલું લાગે છે, ઓળું અઘરું લાગે છે, સમજાય ન સમજાય, ઊંધું આડું ઓળું સમજાય જાય, બહુ મુશ્કેલી થાય. આમાં એ કાંઈ એ બધાને ગાઈએ આરામથી, હા ભાવ ભાવ ભાવથી ગાયા કરીએ આપણે. અરે ભૈયા હવે એમ કે છે કે તું જ્ઞાન કોને સમજે છે ને તું ભક્તિ કોને સમજે છે એમ કે. અરે ભૈયા એક ની ચીજ માં રસ આના, એ તો બીજી નહીં, પોતાના એ માત્ર આત્મામાં જ રસ આવવો, એનું નામ ભક્તિ છે. એક આત્મા આત્મ સ્વરૂપમાં રસ આવે, આત્મરસ ઉત્પન્ન થવો, એનું નામ ભક્તિ છે. નિશ્ચય ભક્તિ કહો, સ્વરૂપ ભક્તિ કહો, અભેદ ભક્તિ કહો, પણ ભક્તિને રાગ કા અનુભવ તો અમૃત છોડ કર કીચડ કા અનુભવ હે. એમાં પણ જેટલો રાગ ઉત્પન્ન થાય છે એ કીચડ છે, જેટલો આત્મરસ છે એટલો અમૃત છે. આત્મરસમાં અમૃત છે અને રાગરસમાં કીચડ છે,
કીચડ ઝેર છે.
વિજ્ઞાન હોય તો જુદું પડે ને કે આમાં બે ભાવ કેવી રીતે ચાલે. ભક્તિ કે રાગ કા અનુભવ તો અમૃત કો છોડ કર કીચડ કા અનુભવ હે. અપની ચીજ મે સ્થિર હોકર ઠેર જાના વહી યથાર્થ અવૈધ ભક્તિ હૈ. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રોકાઈ દેવું, સ્થિર થઈ જવું, એ જ યથાર્થ ભક્તિ છે, એ સાચી ભક્તિ છે. એને ભક્તિ કયો, એને ચારિત્ર કયો, એને જ્ઞાન કયો, બધું એને લાગુ
પડે.
તો બધા પ્રકરણ એટલા માટે તો લીધા, નિશ્ચય પ્રતિક્રમણ પણ એને કહીએ છીએ, નિશ્ચય પ્રત્યાખ્યાન પણ એને જ કહીએ છીએ, નિશ્ચય આલોચના પણ
એને જ કહીએ છીએ,
એને જ કહીએ છીએ. પ્રત્યાત્મા બધું બીજું કે જેટલા ભય છે એ બધા નિશ્ચય પરિણામને જ લાગુ
પડે.
એ બધા મને એનામાં છે, પછી એ જે સંબંધીના વિકલ્પને વ્યવહાર કરવામાં આત્મ સ્વરૂપ ની ભક્તિ કરતા કરતા આત્મ સ્વરૂપ ને પામ્યા છે એવા આત્મારૂપ થયા એવા સત્સ્વરૂપ ની ભક્તિ કરી છે. આત્મ સ્વરૂપ ની ભક્તિ કરીને આત્મારૂપ થયા એવા
સત્પુરુષ
આત્મા આશ્ચર્યની પ્રતિમા છે, તો કે સત્પુરુષ પણ આશ્ચર્ય નહીં સત્પુરુષ ને આત્મા રૂપે જોવે છે, આત્મા કે પરમાત્મા રૂપે જોવે છે અને ભગવાન એને એક સત્પુરુષ ની અમે ભક્તિ કરીએ, બીજા ની અમે ન કરીએ, એમાં શું થાય? શાંતિ ના ભગવાન પસંદ નથી, ચાલે ચંદ્રપ્રભુ ભગવાન ની પ્રતિમા ના કરવી, અને અમારે તો શાંતિ ના ભગવાન જોઈએ, કઈ શાંતિ કરાવે છે.
બધા સરખા છે, બધાના ગુણ, બધાના પુણ્ય ઉદય સરખો છે.
કૈલાસ આરોપ ગુરુદેવ ઉપર હનુમાનજી મંદિર વચ્ચે આપણે આખા હિન્દુસ્તાન ના ગુજરાત કર્યા હતા, અને ગુરુદેવ ની ઉપસ્થિતિમાં બધાના પ્રવચનો રાખ્યા હતા. અન્ય બલિદાન નહીં દેના ગુરુજી, એવું વેદના થઈ, એવું જોયું એકનું બહુમાન કરે તો ઘણા ભૂલા પડી જાય, બધાનું બહુમાન.
પણ યોગ સાર પ્રમાણ પ્રકાશ બધા કેટલા આચાર્ય જુદા જુદા છે ને, બધા
થવો પણ
જોઈએ.
કાનજી સ્વામી કા ગુરુ સમય સાધના કરો. હા, ક્યાં પહોંચી ગયો?
લેખમાં લખ્યું કે કાંદી સ્વામીનો વિરોધ કરવો તે સમયસરનો વિરોધ કરવા જેવું છે. સમગઢમાં જે ભાવિ પ્રતિમાની સ્થાપના કરી એનો વિરોધ કરવો તે અનંત અરિહંતનો વિરોધ કરવા. ચાર લેખ લખાતા આપણે જે સ્થાપના કરી એનો વિરોધ થયો દિગંબર સંપ્રદાયમાં, એની સામે એને ચાર લેખ લખાતા. અને આપણું સ્વચ્છ ગયા પછી આપણે એના પહોંચ્યા પછી ચાર લેખ ચાર એને લખ્યા. બે રતનલાલ કટારિયા ખૂબ ટુકડી વાળા એ વિદ્વાન માં સારી ગણતરી પેલા સમજી તો કોચના વિદ્વાન છ લેખા વાળા આપણે ખબર. ત્યાર પછી તો 80% વિરોધ બંધ થઈ ગયો. મારે મહિના પ્રચાર માટે કર્યા કરે હવે તબિયત એવી નથી કે દેરાદૂન છે. ભાગ લીધા છે ને
ચેતનજી એ સુરત ના કઈ અભ્યાસ કરવો છે કોઈને, પછી આપણે અહીંથી મોકલ્યા મંદિર માં.
રુચિ ના વિષયમાં રુચિ ખરેખર આત્મરુચિ હોય તો કેવી હોય કે રુચિ તો ઉસકો કહેતે હૈ કે જિસ વિષય કી રુચિ હોય ઉસકે બિના એક ક્ષણ ભી નહીં ચલ સકે. એ જ દ્રષ્ટાંત વિચાર આવ્યો છે કે સુભાનભાઈ ને શાસ્ત્ર જ્ઞાન એવું નહોતો, પદ્ધતિસર નો કોઈ તત્વ અભ્યાસ નહોતો, પણ શ્રીમદજીને ઓળખા એની યોગ્યતા અને ઉત્કૃષ્ટ પાત્રતા હતી. મગજ શાસ્ત્ર ભણે કેમ એ જંખના મળે હતા એના પિતાશ્રીના પુત્રી કોઈ સત્પુરુષ મળે કે આ બીજ જ્ઞાનનો ઉકેલ મને આપે
બરોબર,
એટલે એમને સત્પુરુષની ઓળખા. પછી પણ એમને કોઈ વ્યવસ્થિત જૈન શાસ્ત્રનો અભ્યાસ થવાનો કોઈ પ્રસંગ નહોતો. અને સત્પુરુષ પ્રત્યેની જે ભાવના એ વધતી ગઈને એ છેલ્લી અવસ્થામાં એવી વધતી ગઈ કે એમના વગેરે જીવી ન શકે. છેલ્લો પત્ર
બરોબર
કે તમારા દર્શન કરીશ તો જીવીશ નહીં તો હવે મારા પ્રાણ છૂટી જશે. અને એમાંથી સમ્યક દર્શનની યોગ્યતા છે, સ્વરૂપ નિશ્ચયની યોગ્યતા.